તારીખ 1/7/1987 પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 110.
એની દ્રષ્ટિ પ્રગટ કરવી એટલે શુદ્ધ દ્રવ્યને શુદ્ધામાં લેવું, એટલો જ માત્ર શ્રદ્ધાનો વિષય થવો. એ જીવને પોતાની શુદ્ધ અવસ્થા ઉપરની પણ દ્રષ્ટિ રહેતી નથી, એને શુદ્ધ તત્વની દ્રષ્ટિ કહેવામાં આવે છે. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કહો કે શુદ્ધ તત્વની દ્રષ્ટિ કહો, એ દ્રષ્ટિ થતા દ્રષ્ટિ અપેક્ષાએ તો એ દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ હોવાથી, કૃતકૃત હોવાથી પોતે કૃતકૃત્ય થઈ ગયો. દ્રષ્ટિથી કૃતકૃત્ય થઈ ગયો. જેને શુદ્ધ તત્વની દ્રષ્ટિ પ્રગટ કરી એ નિયમથી તરી ગયો, એને પછી સંસાર લાંબો હતો નથી, અથવા જે છે એને નહિવત ગણવામાં આવે છે. અનંત કાળના સંસારમાં અલ્પ સંસાર છે તો નહિવત છે, ક્યાં કાળનો મહાસાગર અને ક્યાં અલ્પ વિકૃત અવસ્થાનો કાળ, એ તો કાંઈ જ નથી. જાણે સમુદ્રમાં એક બિંદુ જેવું એ વિષય છે, એટલે એ તો જાણે અત્યારથી જ તરી ગયો એમ કહેવામાં પછીની જે દશા થાય એ પણ દશા એક સમયની છે, આ તો ત્રિકાળી તત્વ છે. એની દ્રષ્ટિ એ કોઈ મોક્ષ માર્ગના પ્રારંભમાં અસાધારણ પ્રકાર છે. અનાદિ અનંત વસ્તુ વ્યવસ્થા છે, આ તો કોઈની કંઈ કરાયેલી નથી. પણ ધર્મના માર્ગના પ્રારંભમાં જ આ સમ્યક દર્શન જેવું અમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય છે, કે જેની જે દ્રષ્ટિ થતાં બસ એ જ એનું સર્વસ્વ છે અને એ સર્વસ્વ પરિપૂર્ણ શુદ્ધ નિર્વિકાર છે, અનંત આનંદમય અને અનંત જ્ઞાનમય છે. જે પહેલેથી ભાવનામાં એમ હતું કે મારા દ્રવ્ય સિવાય, મારા સ્વરૂપ સિવાય મારે કાંઈ જોતું નથી, એ ભાવના અહીંયા સિદ્ધિ સફળ થઈ ગઈ. દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય આવ્યું એને હવે કાંઈ જોતું નથી, કઈ જોઈતું નથી, કઈ કરવું નથી, કર્તૃત્વના ઉછાળા બધા ખલાસ થઈ જાય છે. આ કરું, તે કરું, અરે અવસ્થાને શુદ્ધ કરું, એ વાત પણ દ્રષ્ટિમાં રહેતી નથી. કેમ કે પોતે અનાદિથી પૂર્ણ શુદ્ધ છે, અનંતકાળ સુધી પોતે પૂર્ણ શુદ્ધ છે, એમાં તો નથી. દ્રષ્ટિના વિષયમાં તો અવસ્થાનું જ્ઞાન થાય છે, કેટલી શુદ્ધ થઈ કેટલી રહી, પણ એ જ્ઞાનનો વિષય થાય છે, દ્રષ્ટિનો વિષય તો નહીં છે. ગુરુદેવ શ્રી તો એમ કહેતા કે દ્રષ્ટિ એક શુદ્ધ દ્રવ સિવાય, શુદ્ધ આત્મ સ્વભાવ સિવાય બીજા કોઈને સ્વીકારતી જ નથી ને. એને તો પોતાના વિષયના સ્વીકાર સિવાય કોઈની સાથે સંબંધ જ નથી થતો ને, કાંઈ લાગે વળગે કાંઈ નહીં, બીજું છે નથી, કઈ પ્રશ્ન જ નથી ને. એને બસ એક પરમાત્મ દ્રવ્ય છે એ દ્રષ્ટિમાં આવ્યું, શ્રદ્ધામાં આવ્યું અને એની સાથે લપેટ થઈને શ્રદ્ધાન રહી ગયું. સાદી અનંત કાળ આ પરિસ્થિતિ છે. અને એવું પૂર્ણ શુદ્ધ દ્રવ્ય છે કે પછી બીજાની અપેક્ષાનો સવાલ રહેતો નથી. અપેક્ષા વૃત્તિ ત્યારથી દ્રષ્ટિ અપેક્ષા એ તો ખલાસ થાય છે. ચારિત્રમાં અલ્પ અપેક્ષાની વૃત્તિ છે એટલો દોષ છે, પણ દ્રષ્ટિ અપેક્ષા એ તો કોઈ અપેક્ષા વૃત્તિ જ જાણે નથી, એવી દ્રષ્ટિ સદાને માટે ઉદિત રહી જાય છે, ઉદયમાન રહી જાય છે. બારણનો સાર પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થવી, એ સારભૂત, સારમાં સારભૂત નથી. એક જ વાત ઉપર વજન, પહેલામાં પહેલી મોક્ષ માર્ગમાં સમ્યક દ્રષ્ટિ પણ શુદ્ધ તત્વની દ્રષ્ટિ થાય છે, એ પહેલા તો મોક્ષ માર્ગની અંદર કાંઈ આગળ વધાતો નથી. પછી પણ જે આગળ વધાય છે એ દ્રષ્ટિના જોરે આગળ વધાય છે, જ્ઞાનના જોરે આગળ વધાય છે એમ નથી કહેવાતો, પણ દ્રષ્ટિના જોરે આગળ વધાય છે એમ કહેવાય છે. કોઈને તો ચોથા ગુણ સ્થાને બારમનું જ્ઞાન થાય ને બુદ્ધિ પ્રગટે છે, તો પણ દ્રષ્ટિનું જોર એટલું આગળ વધવા પણ છે. અને કોઈને નવ તત્વના નામ યાદ ન રહીએ એવું જ્ઞાન અલ્પ રહે અને દ્રષ્ટિના જોરે આગળ વધે છે. અનંત ગુણને ખીલવાનો એ અંદરથી કૂટ મળતો હોય, શક્તિ મળતી હોય, તાકાત મળતી હોય, તો એ દ્રષ્ટિનું પરિણામ જે કાર્ય કરી રહ્યું છે પ્રતિ સમય એ અનંત ગુણની ખીલવટનો ઉપાય છે. ગુણ તો બધા એક સાથે પરિણમે છે, પણ આ શ્રદ્ધાનું પરિણમન અનંત ગુણને નિમિત્ત પડે છે, એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ તો દ્રષ્ટિનું પરિણમન એટલું સૂક્ષ્મ, નિર્વિકલ્પ અને ભાષાને અગોચર છે કે એનું વર્ણન ભાષાની અંદર પૂરેપૂરું ન આવી શકે, પણ અનુભવથી એ સમજી શકાય છે કે દ્રષ્ટિ કેવું કામ કરે છે, મૂળમાં કેવું કામ કરે છે, આગળ વધવામાં કેવું કામ કરે છે. એટલે પૂર્ણમાં જે વાત લીધી કે સિદ્ધ પદમાં સિદ્ધ પરમાત્મા સાદી અનંત ટકી રહે છે, એનું કારણ એમનું નિર્મળ સમય દર્શન છે. કે મુનિ દશામાં જે નિર્મળ ચારિત્ર હોય છે, શુદ્ધ ચારિત્ર હોય છે, પવિત્ર દશા મુનિ દશા હોય છે, એ સમ્યક દર્શન એ ચારિત્રના નિર્મળત્વનું કારણ છે. ચારિત્રની નિર્મળતાનું કારણ શું, નિર્મળપણાનું કારણ શું, એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું મહત્વ ઘણું છે. પહેલેથી એ ગુણ પૂર્ણ શુદ્ધ થઈને પરિણમે છે, અને પહેલેથી જ આખો જે પરિપૂર્ણ પરમાત્મા સ્વભાવ છે એને જે વિષય કરે છે, એને જે સર્વસ્વપણે અંગીકાર કરે છે, અને સર્વ પ્રકારે એની જ ઉપાદેયતા દ્રષ્ટિમાં વર્તે છે. સાથે રહેલી, જોડે રહેલી એક સમયની શુદ્ધાશુદ્ધ પર્યાય એની સામે પણ દ્રષ્ટિને જોવાની એક સમય માટે પણ ફુરસદ નથી. ત્યારે સમ્યક દર્શન થયું, પાંચમું થયું કે નહીં, તો એ જ્ઞાનની ફરજ છે, જ્ઞાન જોઈ લેશે. દ્રષ્ટિ કહેશે હું કાંઈ બીજું સંભાળતી નથી. જેમ કોઈ મોટું ફંક્શન હોય અને દરેકને પોતાની ફરજ સોંપી હોય, ત્યારે કોઈ કે ભાઈ હું તો મારી ફરજ સિવાય બીજું કાંઈ ધ્યાન નથી રાખતો, મારા વિભાગનું કામ આટલું છે ને એનું મારે પૂરેપૂરું મારું ધ્યાન છે, એમાં મારી પૂરેપૂરી કાર્યવાહી સફળ ચાલે છે ને એમાં કાંઈ ગડબડ નથી, એમ દ્રષ્ટિને એક પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય, પરમાત્મદ્રવ્ય સિવાય બીજું કાંઈ સ્વપણે અંગીકાર કરવાનો નથી. સાથે રહેલી શુદ્ધાશુદ્ધ પર્યાય જ્ઞાનનું કાર્ય છે, અનંત ગુણના ફંક્શન ચાલે છે, પણ એ દરેક ગુણ પોતપોતાનું સંભાળે, સંભાળે ને સંભાળે, મારે કાંઈ જોવાનું રહેતું નથી, હું મારો પરમાત્મા સંભાળીને બરાબર અભેદ રહું છું એની સાથે, અને આ સિવાય મારે કાંઈ કોઈ જગત સાથે કાંઈ લેવા દેવા નથી. એવી દ્રષ્ટિ શુદ્ધ તત્વની દ્રષ્ટિ પ્રગટ થાય છે. પ્રગટ થઈ એટલે નાવમાં એ બેસી ગયો, સમ્યક દર્શન રૂપી નાવમાં બેસી ગયો, એ સંસારને કરી ગયો, આખો સંસાર જાણે સમય મુક્ત એવા અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં કહે છે કે એને તો અમે મુક્ત જ જોઈએ છે. હવે એ મુક્ત થશે નહીં થશે એ પ્રશ્નના ચિહ્નમાં વાત રહેતી નથી, એ તો મુક્ત જ જોઈએ છે. દૃષ્ટિનું અદભુત જબરજસ્ત પરિણામ છે. કર્મથી સમજાવવામાં આવે કરણાનુયોગથી, તો અનંત કર્મમાં જે દર્શનનો છે જેનો એક ચક્રી રાજ આખા જગત ઉપર ત્રણેય લોક ઉપર છે, અને અનંતકાળથી જે જીવને મારીને બેઠો છે હરાવીને બેઠો છે એનો નાશ આ સમ્યક દર્શન રૂપી ચક્ર છે એને એનો નાશ કર્યો છે. દર્શનનું મૃત્યુ થઈ ગયો, એ બહુ મોટામાં મોટું કામ થયું છે. હવે કોઈ કર્મમાં એવું સામર્થ નથી કે જે જીવને હરાવે. અહીંથી તો જીન થઈ જ ગયો અને જીન તો કહી જ દીધો છે.
બરોબર,
દર્શનને હરાવતા જીતતા એ જીન તો થઈ ગયો, કારણ કે સૌથી મોટામાં મોટો જે દુશ્મન હતો રાજા હતો કર્મનો એને ખલાસ કર્યો. પછી બીજા તો અમસ્તાયની સત્વ થઈ જાય છે. દર્શનોની હયાતીમાં બીજા બધા નાના મોટા કર્મ જોર કરતા દેખાય છે, પછી તો બીજા જોર પણ કરતા નથી. એનું સત્વ એનું બળ છે એ ખલાસ થઈ જાય છે. બાકીના રહે છે ત્રણ કષાયની ચોકડી, પણ એમાં ફેર પડી જાય છે, એના બળમાં ફેર પડી જાય છે. એટલો એક દર્શનનો હટતા નાશ થતા એટલો બધો ફેર છે. એની જ શ્રદ્ધામાં એ જ સર્વસ્વપણે છે અને એમાં જ સુખ છે એવું એનું શ્રદ્ધાન થાય છે. એનું આરાધન કરતા પરિપૂર્ણ જે મોક્ષનું ધ્યેય છે એ સિદ્ધ થઈ જશે. એ બધું શ્રદ્ધામાં નિર્વિકલ્પણે આવી જાય છે, એટલો વિકલ્પ લંબાવવો પડતો નથી. પૂરેપૂરી સિદ્ધિ મળી ગઈ, જાણે સમ્યક દર્શન થઈ ગયું તો એ જ ન્યાય જાણે પૂરેપૂરી સિદ્ધિ મળી ગઈ. સિદ્ધ પદ દ્રષ્ટિના કબજામાં છે, દ્રષ્ટિ જાણે એ આખા સર્વજ્ઞ પદને પચાવી ગઈ છે, એટલું સામર્થ્ય છે દ્રષ્ટિમાં. આમાં લીધું છે બનારસી દાસ, એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ઠોળ દર્શન જ્ઞાનને ચારી સમલ વિમલને વિચારીએ, શુદ્ધ છે અવસ્થા શુદ્ધ છે એટલો પણ વિકલ્પ નહીં. જ્ઞાન બુદ્ધિ છે તો એનો વિકલ્પ નહીં, એની અટક નહીં, એની ખટક નહીં, એવી સિદ્ધિ નહીં. ઓર આ જ રીતે સિદ્ધિ છે, બીજી રીતે કોઈ આત્મસિદ્ધિ નથી. લબ્ધરૂપ જ્ઞાન તો છદ્મસ્થ અને લબ્ધરૂપી બંને છે, પણ અહીંયા તો દ્રષ્ટિ થઈ એ બહુ મોટું કાર્ય છે. જ્ઞાન ઓછું વધુ એની સાથે કોઈ એટલું મહત્વ નથી, ઓછા વધતા જ્ઞાન સાથે મહત્વ નથી. અનુભવ થયો એ પણ દ્રષ્ટિ જોવા રહેતી નથી, અનુભવ થયો ન થયો એ દ્રષ્ટિ જોવા રહેતી નથી. નિયમથી દૃષ્ટિ પ્રગટ થાય ત્યારે અનુભવ થાય જ છે, અને અનુભવ થાય છે એ જ્ઞાનમાં જણાય જ છે, ન જણાય એવું બનતું નથી. પણ એ દ્રષ્ટિ જોવા ન રહીએ, એને તો એનો પરમાત્મા મળી ગયો દ્રષ્ટિને, વાત એની પૂરી થઈ ગઈ. એક જ સમયમાં એની વાત પૂરી થઈ ગઈ, પછી એને છોડીને બીજે ક્યાંય જવું એના પોષણનો વિષય નથી.
બીજું
બધું બીજા ગુણ નું કામ છે, અને બીજા ગુણ નું કામ બીજા ગુણ જાણે, કોઈના કામને એને જોવું નથી. એ તો કોઈ કામને જ જોતી નથી, પોતાને જ જોતી નથી. દ્રષ્ટિ પોતાને વિષય કરતી નથી, દ્રષ્ટિ પરમાત્મા પદને જ વિષય કરે છે. સમ્યક દર્શન ખુદ સ્વયંને વિષય નથી. સમ્યક દર્શનનો વિષય જે શુદ્ધાત્મા પરમાત્મા, એ જ એને સ્વ પણ સ્વીકાર્ય છે, અને બાકી કાંઈ એને સ્વીકાર્ય નથી. સ્વીકારવા યોગ્ય એના માટે કાંઈ છે જ નહીં. ગજબનો વિષય છે આ. અન્ય દર્શનમાં તો આ વિષય જ નથી, કેમ કે એ તો ત્યાં પરિણામ જ નથી, ને એ કોઈ સમજણમાં આવી શકે એવી એમના માટેની સ્થિતિ જ નથી. આ તો સર્વજ્ઞના દિવ્યધ્વનિ અનુસાર આ બધી પરંપરા શાસ્ત્રોની ચાલી છે, અને મુનિઓ આચાર્યો અને જ્ઞાનીઓ થતા આવ્યા એટલે વાત ઊભી રહી ગઈ છે. આ કાળમાં પણ, અત્યારે પણ મોક્ષ માર્ગ અખંડપણે પ્રગટ રહેલો છે, એ અનેક શાસ્ત્રોની અનુપલબ્ધિ હોવા છતાં બહુ મોટી વાત રહી ગઈ છે. મોક્ષ માર્ગ અખંડપણે મોજૂદ છે, રહેલો છે, અને કોઈ પણ જીવ પ્રગટ કરી શકે છે. શાસ્ત્રમાં એનું વિધાન મોજૂદ છે, એના કહેનારા બતાવનારા મોજૂદ છે, અને એના પ્રાપ્ત કરનારા જીવો પણ થતા આવે છે. પરંપરા ચાલુ રહી છે. પુરુષાર્થનો ગુણ છે કે એકદમ પુરુષાર્થ કરીને તારા ચૈતન્ય સ્વભાવમાં ઊંડો ઉતરી જા. પુરુષાર્થના જોરથી ચૈતન્ય સ્વભાવમાં, ચૈતન્ય સ્વભાવના અનુભવમાં એવા ઉગ્ર સ્વસંવેદનથી અનુભવ કર, ઊંડો ઉતરી જા એમ કહે છે. એ તારતમ્યતા સૂચક છે. અનુભવની તારતમ્યતા વિશેષ વેદનાની અંદર કોઈ માણસ એવી રીતે વ્યક્ત કરે છે વેદના, કે એટલી બધી વેદના હતી, એટલી બધી વેદના હતી કે જાણે જીવ ઊંડો ઉતરી જતો હતો. શું કહે? મારો જીવ ઊંડો ઉતરી જતો હતો એમ કે. કેમ કે એ વેદનાને વ્યક્ત કરવાની બીજી ભાષા હતી નથી. એનો અર્થ કે એટલી તીવ્ર વેદના હતી કે પોતાનો જાગૃતિનું, પોતે જે જાગૃતપણે છે એનું ભાન ગુમાવી બેસે એટલી વેદના તીવ્ર થાય. ત્યારે એ પહેલાં એને ખ્યાલ આવે કે આ જીવ ઊંડો ઉતરતો જાય છે, ઉપયોગ છે એ બિડાતો જાય છે, અને ઉપયોગમાં પોતાનો ખ્યાલ રહેતો નથી, બેશુદ્ધ થઈ જાય છે. ત્યારે જીવ ઊંડો 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 ઉતરે છે એવું મને લાગે છે. એ અજાગૃતિ આવે છે. અહીંયા જાગૃતિની વાત છે. પોતાના જ્ઞાન આનંદ આદિ ચૈતન્ય સ્વભાવનું એટલું તીવ્ર ઉગ્ર પુરુષાર્થી વેદન લાવ કે એમાં ને એમાં નિજ સ્વરૂપમાં ઊંડો ઉતરી જતો, એટલો ચૈતન્ય રસ ઉપજે, એટલો નિર્વિકલ્પ આનંદ અમૃતનો રસ ઉપજે કે એની અસર સાદી અનંતકાળ પર્યંત જાય નહીં. અસર તો જાય નહીં, પણ ઉલટા નહીં, એ રસ વૃદ્ધિગત થતો જાય, એ પરિણમન વૃદ્ધિગત થતું જાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય. એવો પુરુષાર્થ પ્રગટ કર એવી પ્રેરણા છે. અને પછી કરીશ, પછી કરીશ, પછી કરીશ એમ નહીં, એકદમ અત્યારે જાણે એવો એવો જ પુરુષાર્થ પ્રગટ કર. જગતમાંથી કાંઈ લેવાનું નથી, ને જગતમાંથી કાંઈ મળવાનું પણ નથી. જગતનો જીવ ઊંધો પુરુષાર્થ કરે છે, ઉલટો પુરુષાર્થ કરે છે, અને જગતમાંથી જગતના કોઈને કોઈ પદાર્થમાંથી કોઈને કોઈ પરમાણુની પર્યાયમાંથી સુખ લેવા માટે ફાફા મારે છે, પણ એમાંથી કાંઈ મળવાનું
નથી.
એ નિષ્ફળ પ્રયત્ન છે. જેને સ્વરૂપનો પુરુષાર્થ, સ્વરૂપ પુરુષાર્થ છે, એને તો એ એક જ મેળવવા જેવી, અનુભવ કરવા જેવી, પ્રાપ્ત કરવા જેવી ચીજ લાગે છે, એટલે એની જ પાછળ પછી એ લાગ્યા રહે છે. એ જ એનું જીવન થઈ જાય છે. એ લીધું સામા મુનિદશાની વાત જે પાછળ લીધી છે એમાં એ વાત લીધી છે કે એનું જીવન આત્મામય થઈ ગયું છે. ઘણી નિષ્પ્રદશા છે મુનિરાજ ને, પરમ ઉપેક્ષા છે, શરીર માત્ર નો સંયોગ છે, બીજો તો એમને કોઈ પરિગ્રહ નથી. 417મો બોલ છે. તો પણ એ શરીર પ્રત્યે પણ એમને પરમ ઉપેક્ષા છે, શરીરની સાતા અસાતાની અપેક્ષા રાખતા નથી, શરીરની અનુકૂળતાની કોઈ અપેક્ષા રાખતા નથી, રોગ નિરોગતાની કોઈ અપેક્ષા રાખતા નથી. બીજાનું મારે શું કામ છે ત્યાંથી લીધું છે. એમ એક આત્માની જ ધૂન છે, વિશ્વની વાર્તાથી ઉદાસ છે, જગતમાં શું બની રહ્યું છે એની સાથે કાંઈ લેવા દેવા નથી. આ તો સવારના પોરમાં પેપર આવે ને, છાપો આવે, હું બન્યું દુનિયામાં, કાલે હું બની ગયું, શું શું બન્યું, એને કાંઈ લેવા દેવા હોય નહીં. પણ એ કુતૂહલ વૃત્તિ છે, એ કુતૂહલ વૃત્તિ છે, એ રુચિની સૂચક છે. કુતૂહલ વૃત્તિ છે એ રુચિને પ્રદર્શિત કરે છે. આત્માની અરુચિમાં જગતના પદાર્થોનું કુતૂહલ રહે છે, અને આત્માની રુચિમાં વિશ્વથી ઉદાસીનતા આવે છે, જગતથી ઉદાસીનતા આવે. જેમ જેનું જે થવું હોય એમ થાવું, મારે કાંઈ કામ નથી, મારે કાંઈ કામની ચીજ નથી, નકામું છે, એનું કુતૂહલ બધું ખલાસ થાય છે. વિશ્વની વાર્તાથી ઉદાસ છે, બસ એક આત્મામય જ જીવન થઈ ગયું છે, જાણે કે હાલતા ચાલતા સિદ્ધ. આમ લીધું છે. આ બધી બહુ મીઠાશ વાળી વાતો લીધી છે. જાણે હાલતા ચાલતા સિદ્ધ, જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય, તેમ જીન ભગવાનનો અણસાર મુનિરાજમાં દેખાય છે. મુનિરાજ ના દર્શન કરે ને એને જીનેન્દ્ર યાદ આવે છે. જેમ કોઈ પોતાના મિત્રનો પુત્ર જોવે અને મિત્રનો અણસાર એના પુત્રમાં હોય, તો એના પુત્રને જોવે ત્યારે એનો મિત્ર યાદ આવે. બને છે કે નથી? એમ મુનિરાજ ને જોવે ત્યાં જીનેન્દ્ર એનું જે સાધ્ય આરાધ્ય પદ છે એ યાદ આવે. એવું જ બરાબર એને જ મળતું છે, જીનેન્દ્રનો પદ છે. એમને મુનિ દશામાં ઠરતા 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 એક વાર એવા ઠરી ગયા અંતર્મૂર્ત માટે, ધૂન લાગી છે, એના પુરુષાર્થની રમઝટ ચાલે છે, રાત દિવસ એની પાછળ પડી ગયા છે મુનિરાજ. એક વાર એવા થંભી જાય છે કે પછી ઉપયોગ બહાર નીકળતો નથી, ઉપયોગ છૂટતો નથી. એ ઉપયોગ એટલો ઊંડો ઉતરી ગયો ત્યાં કે પછી એને ઉપર આવવાનો પ્રશ્ન રહ્યો નહીં. એ અહીંયા એવા પુરુષાર્થની પ્રેરણા છે કે તારા નિર્વિકાર ચૈતન્ય સ્વભાવમાં ઊંડો 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 ઉતરી ગયા. અમૃત રસના વેદનમાં પડી જાતો ક્યાંય રોકાઈશ નહીં, બધું વ્યર્થ છે, જે કાંઈ છે એ આ આત્મા સિવાયના અમૃત રસના પિંડ પાસે બધું વ્યર્થ છે, ક્યાંય રોકાવાનું સ્થાન તારે માટે છે, ક્યાંય રોકાવા જેવું નથી, ક્યાંય રોકાયશ ની નિસાર છે, અનિત્ય છે, નિસાર છે, અને કોઈ રીતે કોઈ જીવને કોઈ સંયોગો શરણભૂત થતા નથી. પહેલેથી શરણને આધારને ઓથ માની હોય છે કે આને લઈને મને ઠીક છે, હવે મને વાંધો નથી. એને જ્યારે સરવાળે શરણ વગરની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એને આઘાત લાગે છે, અરે આ તો મારા મારે મારે વિશ્વાસઘાત થયો. જેના વિશ્વાસે હું જીવતો હતો એને તો છોડવાનો વારો આવ્યો, એટલે એને કોઈ વિશ્વાસઘાત કરે ને આઘાત લાગે, એવો એને આઘાત લાગે. એના દુઃખમાંથી એને છૂટવું હોય તો એ દુઃખમાંથી છૂટી શકતો નથી. એને એમ કહે છે કે અત્યારથી ક્યાંય રોકાવું નથી એ વાતને અભિપ્રાયથી અને પરિણમનથી જેટલી થઈ શકે એટલી દ્રઢ કર. અંદરથી ખટક જાય નહીં ત્યાં સુધી વિતરાગી દશા પ્રગટતી નથી. આ વાત જરા અંદરના સૂક્ષ્મ પરિણમનની કરી છે. અનેક ઘણા જીવોને એવું લાગે છે કે મારે તો હવે ક્યાંય લપન છપન નથી, ક્યાંય મને વળગાડ નથી, લગવાડ નથી, હવે તો એક આત્માનું જ કરવું છે. પણ અંદરમાં એને ખટક હોય છે, ક્યાંય ખટક હોય છે, એટલે ક્યાંય ને ક્યાંય એને અધિકતા આપેલી હોય છે, અને એ અધિકતા જ્યાં સુધી છૂટતી નથી ત્યાં સુધી એને વિતરાગ દશા પ્રગટતી નથી. આ જરા અંદરના રહી ગયેલા સૂક્ષ્મ પરિણમનની વાત છે, પરિણમનની વાત છે. અહીંયા ખટક છે એટલે અટક છે, ક્યાંય ને ક્યાંક જીવ અટકેલો છે. કહે છે કે અંદરથી ખટક જાય નહીં ત્યાં સુધી વિતરાગી દશા પ્રગટતી નથી, એટલે ક્યાંક અટકો છે. તપાસે તો એને ચોક્કસ ખ્યાલ આવે એવું છે, અવલોકન કરે તો ખ્યાલમાં ન આવે એવી ચીજ નથી, કેમ કે સ્થૂળ અને નાસ્તિનો વિષય છે.
બરાબર,
સ્થૂળ વિષય છે અને નાસ્તિનો વિષય છે. એ જાયની તુચ્છતાથી એના ઉપરનું વજન ઘટે નહીં, તુચ્છતા આવે અને વજન ઘટે તો એ ખટક નીકળી જાય, એ અટક નીકળી જાય, રસ્તો મોકળો થઈ જાય. અંદરથી ખટક જાય નહીં ત્યાં સુધી વિતરાગી દશા પ્રગટતી નથી, ત્યાં સુધી વિતરાગ દશાની શરૂઆત થતી નથી, પ્રગટતી નથી એટલે પ્રગટ થવાની શરૂઆત થતી નથી. એના માટે દ્રષ્ટાંત લીધો છે, ચારિત્રનો દ્રષ્ટાંત બાહુબલીજીનો લીધો છે. એમને એવી અટક નહોતી કે મોક્ષ માર્ગમાં આવ્યા નહોતા, સમ્યક દર્શન ઉપરાંત વિશેષ પ્રચુર સ્વસંવેદની મુનિ દશા હતી, અને કેવળ જ્ઞાનના ઉગ્ર પુરુષાર્થની ધારા માટે જંગલમાં રહીને ધ્યાન ધરતા હતા. એવું અડગ ધ્યાન ધરે એમનો જે આ મુનિ દશાનો ચિત્ર આવે છે, મુનિ દશાનો આવે છે કે વેલા ચડી જાય નીચે ઉગીને જમીનમાં ઉગીને, તો પણ એમને ખ્યાલ ન રહે એ ઉપર એનું લક્ષ ન જાય, તો પણ અંદરમાં કાંઈ ખટક રહે. બહારમાં તો એટલું બધું દેખાય કે આ વેલા નીકળાય છે, મુનિરાજને કાંઈ ખબર નથી કેટલા વખતથી અડગ ધ્યાનમાં છે, કલાકો જાય, દિવસોના દિવસો જાય, બસ એમને એમ રહી જાય. અંદરની રમણતામાં ઘડીક વિકલ્પ, ઘડીક નિર્વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પ અંદર મારે, પણ અંદરમાં કાંઈ ખટક રહી ગઈ હોય તો કેવું જ્ઞાન થાય નહીં, સૂક્ષ્મ રહે છે એ ખટક. એવું વિતરાગતાને એવું એ શુદ્ધ પવિત્ર પરિણમન છે કે અશુદ્ધતા સાથે એને સામે સામે પણ જરાક વધારે તાકાત જોઈએ છે, કેમ કે આખે આખો ઊંધો પીડ્યો છે. જ્ઞાનમાં સમજી લઈએ છીએ, ઘણા શાસ્ત્ર વાંચીને, ચોપડી વાંચીને,
વસ્તુ સાંભળીને જ્ઞાની ગુરુ પાસેથી કે આમ આત્મા આવો છે, ફલાણું આમ છે, આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, અટકણાનું ધીમું નાખો, અનેક વાત સાંભળી લે છે. પણ શ્રદ્ધા ફેરવવી એ બીજી વાત છે. એકલું સાંભળે, વિચાર કરે અને વિચારીને હા પાડે તો પણ શ્રદ્ધા બદલી જાય છે એવું સહેલાઈથી બનતો નથી. એમ ગુરુ બેરો મિત્ર પોતાને પ્રથમમાં પ્રથમ શુભ ઉપયોગ થાય, નયો છે, અતિક્રાંત છે અને અનુભવમાં આવે એ વખતે શ્રદ્ધા બદલાણી. ત્યાં સુધી એની શ્રદ્ધા બદલાણી કોઈ એમ જ્યારે દાવો કરે. હવે બીજી વાત લે કે હું સમય દ્રષ્ટિ છું એને પૂછું કે તમને ક્યારે નિર્વિકલ શુદ્ધ ઉપયોગ થયો છે? મારે મોક્ષ હોતા બુદ્ધિ નિમર્ચંદ સ્વામિકલ્પ સમ્યક દર્શન અને નિર્વિકલ્પ સમ્યક દર્શન શાસ્ત્રમાં બે પ્રકારના સમ્યક દર્શન છે. સ્વામિકલ્પ દર્શન અને સમ્યક દર્શન ચાલુ થયું એમ નથી. તો શુદ્ધ ઉપયોગ થયા પછી જેને વિકલ્પ દશા રહે એને સ્વિકલ્પ સમ્યક દર્શન કીધું છે. એ પહેલા કોઈને સ્વિકલ્પ સમ્યક દર્શન શરૂ થાય એવું બનતું નથી. કેમ કે ગુણસ્થાન નિર્વિકલ્પ ઉપયોગમાં પલટાય છે. અનાદિથી તારું પહેલું ગુણસ્થાન છે એ સમ્યક શ્રદ્ધા થાય ત્યારે ચોથું ગુણસ્થાન થાય છે અને ચોથું ગુણસ્થાન નિર્વિકલ્પ ઉપયોગમાં થાય છે. તો નિર્વિકલ્પ ઉપયોગ થયો છે કે હા થયો છે તો પછી એના પ્રશ્નો જુદા છે કે કેવી રીતે થાય છે, આગળ શું, પાછળ શું, એ વખતે શું. સીધો સાક્ષાત્કાર છે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં શુદ્ધાત્માનો અનુભવ છે પરમાત્માનો. હા, એક વાર સાચી શ્રદ્ધા કરે એટલે સમ્યક દર્શન પ્રગટ કરો, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ સુધી પહોંચી જાય. અહીંયા એ જ કહે છે કે શુદ્ધ તત્વની દ્રષ્ટિ રીતે શ્રદ્ધા પ્રગટ કરીને એ નૌકામાં જે બેસી ગયો, શ્રદ્ધાની નૌકામાં બેસી ગયો કે હું આવો જ છું, એટલે નિર્વિકલ્પ જ્ઞાનમાં જેવો અનુભવમાં આવ્યો એવી જ પ્રતીતિ થઈ ગઈ. ત્યાં આવો જ છું એમ પ્રતીતિ થઈ. ત્યાં નિર્વિકલ્પ જ્ઞાનમાં નિર્વિકલ્પ પ્રતીતિ છે. તો ઊંધી પ્રતીતિ નિર્વિકલ્પ છે, પ્રતીતિ પોતે જ નિર્વિકલ્પ છે. કેમ કે વિકલ્પ જ્ઞાનમાં પડે છે, શ્રદ્ધામાં વિકલ્પ પડતો નથી. એ નૌકામાં જે બેસી ગયો એટલે શુદ્ધ શ્રદ્ધાનમાં જે આવી ગયો એ કરી ગયો, એ સંસાર કરી ગયો. એટલા માટે શ્રીમદજી એ સમ્યક દર્શન ને વાચા આપી. સમ્યક દર્શન ને કઈ વાણી નથી પણ એમણે ભાષા અલંકાર કર્યો છે. સમ્યક દર્શન ને વાચા આપી કે હે જીવ, એક વાર જો તે મને અંગીકાર કર્યું એટલે સાચું શ્રદ્ધામાં એમ બોલે છે. એક વાર જો તે મને સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરી હવે તને સંસારમાં નહીં રખડવા દઉં, તને પકડીને ઢસડીને ખેંચીને તને મોક્ષમાં લઈ જઈશ, એમાં તારું ચાલશે પછી મારું ચાલશે. અને શ્રદ્ધાનું જ બળ ચાલે છે, સંસારમાં રખડે છે એ ઊંધી શ્રદ્ધાના બળે, મોક્ષમાં જાય છે શ્રદ્ધાના બળે, અને મોક્ષમાં સાદી અનંતકાળ રહે છે એ પણ સમ્યક દર્શનના બળે રહે છે. એવું એ શ્રદ્ધાનું બળ છે, અસાધારણ છે. બાહુબલીજી જીવાને પણ એક વિકલ્પમાં રોકાય રહેતા કોઈ એક વિકલ્પ રહી ગયો હશે. વિતરાગ દશા ન પ્રગટે એટલે વિતરાગ દશા એટલે અહીંયા કેવળ જ્ઞાન રૂપ જે પરિપૂર્ણ બારમા ગુણસ્થાનની વિતરાગ દશા છે એ દશા એમને પ્રગટ થવામાં સમય લાગ્યો છે. એ સમય લાગવા પાછળ કાંઈ ને કાંઈ એમને અન્ય ભાવ રહી ગયો છે સૂક્ષ્મપણે, એ નીકળે નહીં ત્યાં સુધી પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય એવી સ્થિતિ ઉત્પન્ન થતી નથી. આ તો વિજ્ઞાન છે, એમાં ઈચ્છા બિચ્છા કામ આવે નહીં. મારી ઈચ્છા આમ છે કે મારી મારું પરિણામ આવું થાવ એમ ઈચ્છા ન કામ આવે, સ્વયં આપોઆપ જ દશા ઉત્પન્ન થાય. વિકારી કે નિર્વિકારી, શુદ્ધ કે અશુદ્ધ,
આપોઆપ દશા ઉત્પન્ન થાય, જેવું કારણ આપે એવું કાર્ય થાય, પોતે જેવો પુરુષાર્થ, જે દિશાનો, જે તરફનો, જેવો પોતાનો, જેટલો પુરુષાર્થ, જે પ્રકારનો પુરુષાર્થ, એવું સહજ જ પરિણમન વર્તે. એમાં કોઈની કોઈની કે બીજાની ઈચ્છા કામ આવતી નથી. આંખમાં કણું સમાય નહીં તેમ આત્મ સ્વભાવમાં એક અણુ માત્ર પણ વિભાવ પોષાતો નથી. આ વસ્તુ સમજાવવી જોઈએ. પોતાનો આત્મ સ્વભાવ છે, તે આત્મ સ્વભાવ કોઈ એવો સ્વભાવ છે કે જેમાં રાગના કણનું પોષણ નથી. આમ તો મુક્ષુ દશામાં ઘણો સ્થૂળ રાગ પ્રવર્તે છે, વળી એકલો શુભ કે ન રહીએ, એકલો અશુભ પણ ન રહીએ, શુભાશુભ સ્થૂળ રાગ પ્રવર્તે છે. એ દશામાં પણ આ સ્વભાવ સમજવા જેવો છે, આવો સ્વભાવ સમજવા જેવો છે કે મારો સ્વભાવ એવો છે કે જેમાં એક વિભાવનો કણ પણ પોષાય એ મારા સ્વભાવમાં. આવા સ્વભાવને લક્ષમાં લેવાની વાત છે કે આવો મારો સ્વભાવ છે, મારું આવું સ્વરૂપ છે, જ્યાં એક કણ પણ રાગનો પોષાય એવું નથી. આંખનો દ્રષ્ટાંત લીધો છે, જે સર્વ સામાન્ય અનુભવ ગોચર દ્રષ્ટાંત છે. આંખ તો અવળી મોટી છે, પણ કણું છે એ તો નજરે ન દેખાય એવું ઝીણું રચકણ છે, તે નજરે ન દેખાય પણ ખૂંચા કરે. અવિશો લઈને જોવે કે બીજો કોઈ જોવે તો દેખાય નહીં, દેખાય આમાં તો કઈ દેખાતું નથી, તમને નહીં દેખાતું હોય પણ મને તો ખૂંચે છે. એમ કે જરાક જેટલું છે એટલે વાંધો નથી એમ છે કઈ ત્યાં. એક આંખ એવી ચીજ છે કે એમાં બહુ નાના નાનામાં નાનું હોય તો પણ ખૂંચા કરે છે, એવો વિતરાગ સ્વભાવ છે કે રાગ એને ખૂંચે છે, રાગ ખૂંચે છે. જગતના જીવને રાગની મીઠાશ આવે છે, સંસારીઓને તો સંસારમાં અશુભ રાગની મીઠાશ આવે છે. થોડી કેટલાક અશુભથી નિવૃત્તિ લે છે તો એને શુભની મીઠાશ આવે છે. અહીંયા તો કહે છે કે અલ્પમાં અલ્પ રાગનો કણ, સૂક્ષ્મ વિકલ્પનું ઉત્થાન, એ વિકલ્પ રહિત એવા આત્મ સ્વભાવમાં ખૂંચે એવી ચીજ છે, પોષાય એવી ચીજ નથી. એવો આત્મ સ્વભાવ છે કે એમાં અણુ માત્ર પણ વિભાવ પોષાતો નથી, અને જ્યાં અણુ માત્ર પણ વિભાવ પોષાય અથવા કોઈ એક વિભાવ, કોઈ એક વિભાવનો અંશ પોષાય, ત્યાં એને સ્વભાવની રૂચિરૂપ સમ્યક દર્શન નથી. સમયસાર માતાની ગાથાઓ છે, અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે દેહને, સદભાવ એટલે એને પોષાણમાં રૂચિમાં સદભાવ વર્તે, તે હોય સર્વ આગમ ધર્મ, ભલે ભલે બધા આગમ ધારણામાં લીધા હોય તે જાણતો નહીં આત્માને, આત્માના સ્વભાવને એ જાણતો નથી. કેમ કે સ્વભાવમાં તો એક રાગના કણનો પોષણ થાય એવો સ્વભાવ નથી. જે ઓળખે છે એ પણ આવા સ્વભાવને ઓળખે છે,
બરોબર,
જે ઓળખે છે એને આવા સ્વભાવની રુચિ છે કે જેમાં સ્વભાવ વિભાવના કણનું પોષણ થતું નથી. બહુ પાયા છે આ વાત, શરૂ થાય છે જ્યાં સુધી સંજલન કષાયનો અબુદ્ધિપૂર્વકનો અતિ સૂક્ષ્મ અંશ પણ વિદ્યમાન હોય ત્યાં સુધી પૂર્ણ જ્ઞાન અથવા કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. આગળનો દ્રષ્ટાંત લીધો કે કેવળ જ્ઞાનનો આ સિદ્ધાંત છે કે અતિ સૂક્ષ્મ પણ જો અબુદ્ધિપૂર્વકનો, બુદ્ધિપૂર્વક તો ત્યાં વિકલ્પ ચાલતો નથી, આત્મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશાથી આઠમું તો એની ઉપરનું છે, આઠ નવ દસ બધા એની ઉપરના ગુણસ્થાન છે. જો સાતમામાં બુદ્ધિપૂર્વકનો વિકલ્પ નથી તો આઠ નવ દસમાં કોઈ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ પ્રશ્ન જ નથી. અબુદ્ધિપૂર્વકનો અતિ સૂક્ષ્મ અંશ પોતાને મનથી ન પકડાય એવો અબુદ્ધિપૂર્વકનો અર્થ એ છે, મનથી ગ્રાહ્ય ન થાય, મનથી એને પકડી ન શકે કે આવો મને કોઈ વિકલ્પ કે વિભાવ રહ્યો છે એને ખ્યાલમાં ના આવે. કેવો જ્ઞાન ગોચર છે પણ એ રહી જાય ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રત્યય. એટલે જો કે બુદ્ધિપૂર્વક ન હોય કે અબુદ્ધિપૂર્વક ન હોય, ટાળવાનો ઉપાય તો એક જ છે કે પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં જેટલો ઉગ્રપણે રહે એટલો વિભાવ આપોઆપ ટળે. વિભાવને ગોતી ગોતીને, એક એક વિભાવને ગોતી ગોતીને ટાળવો પડતો નથી એ વાત આગળ આવી ગઈ છે. એક એક વિભાવને, એક એક દોષને શોધીને ગોતીને ટાળવો પડતો નથી. બુદ્ધિપૂર્વકનો હોય કે અબુદ્ધિપૂર્વકનો હોય, સ્વભાવનું આરાધન એ બંને પ્રકારના વિભાવને ટાળે છે. એક જ એનો ઉપાય છે. એટલે સાધક તો પોતાના આરાધનમાં પુરુષાર્થમાં રહે છે અને વિભાવ આપોઆપ ટળે છે. પણ જ્યાં સુધી રહી જાય ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટે નહીં, એ ચારિત્ર અપેક્ષા એ છે. એમ અહીંયા પ્રથમ સમ્યક દર્શનમાં અભિપ્રાયથી વિપરીત અભિનિવેશ સૂક્ષ્મપણે રહી જાય તો પણ એને સમ્યક દર્શન થાય નહીં. અથવા કોઈ એક વિકલ્પ સારો આ સ્વભાવને, સ્વભાવ સંબંધીનો વિકલ્પ છે માટે ઠીક છે એ સમ્યક દર્શન નહીં થવા દે. બીજો રાગ સારો હોય તો સમ્યક દર્શન નહીં થવા દે. બીજો પદાર્થ સારો હોય તો પ્રશ્ન જ નથી, ચર્ચાનો વિષય નથી. પણ રાગનો એક કણ પણ જ્યાં સુધી ઈષ્ટ છે ત્યાં, અને અભિપ્રાયમાં કોઈ પણ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ છે અભિપ્રાયમાં, ત્યાં સુધી એને વિપરીત અભિનિવેશ છૂટતો. આ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂક્ષ્મ વિપરીત અભિનિવેશ, થોડું વિપરીત અભિનિવેશ આ તો દૂર છે પણ સૂક્ષ્મ વિરુદ્ધ અભિપ્રાય એ જાય કે આ વેદનમાં આવતો આ મંદરાગ છે આ સારો છે, ઠીક છે, અહીંયા જરા સાતા ઉપજે છે, સાતારીએ કષાયની મંદતામાં સાતા પ્રકૃતિનો, વેદનીમાં સાતા પ્રકૃતિનો ઉદય વેદાય, એને સ્વભાવનું સુખ નજરમાં આવ્યું નથી, ઓળખાણ થઈ નથી. જ્યાં દુઃખ લાગવું જોઈએ અહીંયા સુખ મનાઈ ગયું છે. એ ખટક જ્યાં સુધી નીકળશે ને ત્યાં સુધી એને વિતરાગતા પ્રગટવાની શરૂઆત પણ થશે. આખે આખો આવી ગયો ત્યાં. બીજું કે અનાદિથી જે નિર્ભેળ ચીજ છે, જે કોરી નકોર ચીજ છે આત્મ સ્વભાવ, એમાં કોઈ ભેળસેળ ચાલે એવું નથી. એને ગ્રહણ કરવા માટે કોઈને સાથે લઈને, કોઈ અન્ય તત્વને સાથે લઈને એમાં જવાય કે એનો સંગ થાય કે એમાં અભેદતા સધાય એવું બનતું નથી. બધું એક બાજુ મૂકીને કેવળ એક પરમાત્મ પદ એ એક જ સિવાય કાંઈ નહીં, ત્યારે જ એનું સાધન થાય છે, ત્યાં સુધી એનું સાધન બનતું
નથી.
બધું મૂકીને નિર્ભય તત્વ છે એમાં ભેળસેળ ચાલશે, તારે કરવી હોય તો નહીં થાય, તો ત્યાં સુધી પહોંચાશે નહીં. પાંચ ઇન્દ્રિયોને તો મૂકી દે પણ મનને પણ તું ઉપર મૂકી દે. મન બાજુએ રહી જશે ત્યારે ત્યાં પહોંચાશે, ત્યાં સુધી પહોંચાશે નહીં. વિશે ચાલ્યો પણ છ મહિના જોયો તો નિભત્સન બીજી ઉપાધિથી દૂર થઈને કોઈ પણ પ્રકારની ઉપાધિને ધારણ કર્યા વિના મારું જે નિર્ભય તત્વ છે જ્યાં એ કણમાં પોષણ નથી રાગનો,
બરાબર,
ત્યાં એની પ્રાપ્તિ માટે ક્યાંય બીજાને કોઈને હારે લેવાનો પ્રશ્ન રહેતો નથી. આ એક વિકલ્પને સાથે લો, આટલો રાગ હોય એ વાત ત્યાં રહેતી નથી. પણ ભૂમિકા અનુસાર તો રાગ હોય જ ને, એ જાણવાનો વિષય છે, સાથે લેવાનો વિષય નથી. હોય એ જાણી લે કે હોય કે ન હોય, ક્યાં કેવો હોય, પણ અંદર જવા માટે તો કોઈની જરૂર નથી. વિતરાગ ભાવે વિતરાગ સ્વરૂપની સાધના થાય છે, સિવાય વિતરાગ ભાવે કોઈ પણ પ્રકારે વિતરાગ સ્વરૂપે સ્વભાવની સાધના થઈ શકતી નથી, થતી જ નથી. આદિ મધ્ય અને અંતમાં એમ જ છે. આ દ્રષ્ટાંત લીધું છે, અંતનું કેવળ જ્ઞાનનું દ્રષ્ટાંત લીધું છે, પણ આદિ મધ્ય અંતમાં આ છે. એટલું વજન જાય છે માત્ર વિતરાગતા ઉપર, અને પૂરેપૂરું વજન ઉઠી જાય છે, પૂરું વજન જાય છે શુદ્ધ સ્વરૂપ ઉપર, અને પૂરેપૂરું વજન ઉઠી જાય છે રાગાદી ભાવ ઉપર. ત્યારે રસ્તો ચોખ્ખો, માર્ગ ચોખ્ખો, ઉપાય ચોખ્ખો થાય છે. ત્યાં સુધી ઉપાય જ થતો નથી. એટલે એ દ્રષ્ટાંત લીધું છે, સુંદરમ કષાયનું દ્રષ્ટાંત લઈ લીધું છે. દસમા ગુણ સ્થાન નું નામ જ એ છે, સૂક્ષ્મ સાંપ્રાય. અંદર કઈ ખટક એવી રહી છે કે કેવળ જ્ઞાન ને બાધક થાય છે, જે એને પણ બુદ્ધિ ગોચર હોતી નથી. કેવળ જ્ઞાન ગોચર હોય છે. કથામાં આવે છે, પણ એટલો બધો કઈ સ્થૂળ અતિ સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મ નથી લીધું. જો બુદ્ધિપૂર્વક નો અને અતિ સૂક્ષ્મ, બુદ્ધિમાં ન આવે એવો અને અતિ સૂક્ષ્મ એવો અંશ પણ ક્યાંક વિદ્યમાન પરિણામમાં રહી જાય, ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ થાય નહીં, પરિપૂર્ણ આલંબન ન આવે.
બરોબર,
આલંબનમાં ક્ષતિ રહે છે. ધ્યાનમાં આલંબન તો છે, શુકલ ધ્યાન વર્તે છે, ત્યાં ધર્મ ધ્યાન થી આગળ વધીને શુકલ ધ્યાનમાં વર્તે છે મુનિરાજ, પણ હજી આલંબનમાં ક્ષતિ રહી છે. ત્યાં તો વિજ્ઞાન છે વસ્તુનું,
વિજ્ઞાન
છે, સૂક્ષ્મ પણ આલંબનમાં ક્ષતિ રહી ગઈ છે, કેવળ જ્ઞાન થતું નથી. અને એ એકલો આરાધકપણામાં જોરમાં આગળ વધ્યો અને અંતર્મૂર્તમાં ઉપયોગમાં નક્કી પરિવર્તન ન થયું, સૂક્ષ્મ પણ અબુદ્ધિ પૂર્વકનું પણ ફટાક કરતું કેવળ જ્ઞાન. બારમાં નથી સિદ્ધ, બારમાં આવે તો તેરમાં આવે જ આવે છે. ઈચ્છા નિરીક્ષા નો પ્રશ્ન નથી, દશાની કેળવણી નો જ વિષય છે માત્ર. એવો વિકલ્પ રહી જાય છે, કથા આવે છે, પણ એવો સ્થૂળ ત્યાં વિચાર વિકલ્પ ચાલતો નથી. અબુદ્ધિપૂર્વક હોય છે એ તો લીધું છે. કથાનું યુગમાં તો કથામાં લોકોને સમજાય એવી વાતો આવે, કર્ણાનું યુગનો વિષય કેટલો સૂક્ષ્મ છે એ કથાનું યુગમાં કર્ણાનું યુગનો વિષય એટલો ન પણ આવે. તો એક અનુયુગમાં એવા બીજા અનુયુગનો વિષય નથી મેળવાતો.
બરોબર,
જે અનુયોગ જે રીતે સમજાય એવી રીતે કથન પદ્ધતિ હોય છે. કેમ કે ચરણાનુયોગમાં મુનિરાજ જોઈને ચાલે અને કોઈ જીવજંતુ દેખાઈ જાય તો એના ઉપર પગ ન મૂકે, પણ બાજુમાં પગ મૂકી દે, એના ઉપર પગ ન આવે એવી રીતે બાજુમાં પગ મૂકે. તો દ્રવ્યાનુયોગનો વિષય ત્યાં એમ ન ચાલે કે આ મુનિરાજ શરીરને હલાવી ચલાવી શકે છે અને પગ મૂકી શકે છે અને પગ ઉપાડી શકે છે અને પગ બાજુમાં રાખી શકે છે, ઈચ્છા પ્રમાણે શરીરને ચલાવી શકે, એના જેવી વાત થઈ ગઈ કે ત્યાં દ્રવ્યનો યોગ લાગુ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ દરેક અનુયોગમાં એને એ અનુયોગને અનુસરી બધી વાત હોય. એટલે પેલી વાત તો અફર રહે છે, આત્મા શરીરનું કાંઈ કરી શકતો નથી એ વાત અફર રહે છે. પણ ત્યાં એવો મુનિરાજનો રાગ હોય છે, રાગ હોય તો પણ કોઈ વાર કોઈ જીવાત ઉપર પગ આવી જાય ને એની હિંસા થાય પણ ખરી, પણ એને સાવધાની વર્તતી હોવાથી એનો દોષ એને લાગતો નથી, એમ તો પરિણામે દોષ છે. બેદરકારીથી ચાલતા હોય તો દોષ લાગે, અને એ તો કોઈ જીવ ન મરે તો પણ દોષ લાગે. અનુપયોગે પ્રવૃત્તિ કરતા હોય ચાલવાની તો બીજા જીવની હિંસા ન થાય તો એનો દોષ લાગે, અને ઉપયોગથી યત્નાથી પ્રવૃત્તિ હોય તો બીજા જીવની કદાચ હિંસા થઈ જાય તો પણ એને દોષ લાગે નહીં, એમ પરિણામે દોષ લાગે છે. કાર્યથી દોષ નિર્દોષતા નથી, હિંસા થઈ માટે દોષ, હિંસા ન થઈ માટે દોષ નહીં એવું કાંઈ નથી. પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. તો સ્થૂળ માન કશાય જે કથાનું યોગમાં આવે છે એવું કર્ણાનું યોગથી વિચારીએ તો એવું નથી, પણ જે કર્ણાનું યોગને ન સમજી શકતા હોય એને સમજવા માટે એવું દ્રષ્ટાંત લેવાય છે એમને એટલું માન હતું. પણ એવું માન તો સમ્યક દ્રષ્ટિ પણ રાખતા નથી, આ તો મુનિ હતા, સમ્યક દ્રષ્ટિને એવું માન હતું. ભૂમિ કોની? ભૂમિ ભૂમિની છે, રજકણ રજકણના છે, ને આત્મા આત્માના છે. બીજા આત્માને સિદ્ધ સમાન જોવે છે, ત્યાં બીજો આત્મા ફલાણા ભરત ભરતને આ ભૂમિનો રાજા છે એ ક્યાં વાત રહી છે? એ આત્મા ભિન્ન છે, એ તો પોતે પોતે ક્ષાયિક સમય દ્રષ્ટિ ચરમ શરીર કેવો જ્ઞાન લેવાના છે એ ભાવમાં. પછી એ દીક્ષાંત વિકાર કરે છે, પણ એને તો કાંઈ માન નથી. એ તો બાહુબલી મુનિરાજ થયા છે તો દર્શન વંદન પૂજન બધું કરે, એને કાંઈ નથી કે અમે લડાઈ કરી તેને આ લડાઈ માટે ભૂતકાળમાં અમે હામે હમા હતા, કોઈ પૂર્વગ્રહ ધાર્મિક દશામાં કોઈ પૂર્વગ્રહ રહેતો નથી, કોઈ આત્મા માટે કોઈ વ્યક્તિ માટે કોઈ પૂર્વગ્રહનો વિષય જ નથી. એટલો બધો વિશાળ વિષય છે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો અને આત્માની મુખ્યતાથી જોવે છે. પર્યાયમાં તો ફેરફાર હોય, થાય ને મટે, થાય ને મટે, જેને થાય છે એના દિનો થઈ રહ્યો છે, મટે એને એના પુરુષાર્થથી મટાડ્યો છે તો એને એ પ્રશંસે છે, અનુમોદે છે કે ધન્ય છે એ આત્મા કે જેણે પોતે પુરુષાર્થ કરીને પોતાના દોષને ટાળ્યો હોય, એનું અનુમોદન કરે છે. બીજો રાગ હોય તો, વિતરાગતા હોય તો બધાની ઉપેક્ષા છે, પોતાના સ્વરૂપમાં લાગેલા રહે છે વિતરાગ ભાવે અને સર્વની ઉપેક્ષા કરે છે, કોઈની અપેક્ષા ઉપેક્ષાનો પ્રશ્ન રહેતો નથી. અહીંયા 151માં પુરુષાર્થની મુખ્યતાથી વાત છે. જો પ્રથમ પુરુષાર્થ કરવામાં આવે છે તો વિતરાગ માર્ગમાં પ્રવેશ મળે છે, આગળ પુરુષાર્થ વધારવામાં આવે છે તો મુનિદશા થાય છે, એમાંય પુરુષાર્થ વધે છે તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એમ પ્રારંભથી માંડીને અંત સુધી પુરુષાર્થની પ્રધાનતા વાળો માર્ગ છે, પુરુષાર્થ પ્રધાન માર્ગ છે એમ કહીએ. કે ખ્યાલ આવે તો અબુદ્ધિપૂર્વક નો કહેવાય નહીં, મનથી ન પકડાય ત્યારે જ અબુદ્ધિપૂર્વક નો કહેવાય છે. કલશ ટીકામાં સ્પષ્ટતા કરી છે, એના ના, એમાં શું કેવો જ્ઞાન પ્રગટ્યું નથી, પણ એ દશાને જોવા રોકાતા નથી. દશાનું જ્ઞાન થાય તો પણ દશાને જોવા રોકાતા નથી, એમ છે. એ પોતાના પૂર્ણ તત્વને જોવામાં રોકાયેલા છે, દશાને જોવામાં રોકાતા નથી. પણ દશા તો ઉપર છેલ્લી ચીજ છે અને તત્વ તો એથી ઊંડી ચીજ છે, એટલે એને એનો ખ્યાલ આવી જાય છે. જ્ઞાન હોય છે, જ્ઞાન કરીએ
છીએ.
હા, પણ એ જ્ઞાન હોય છે, જ્ઞાન પણ લબ્ધમાં છે, ઉપયોગ નથી, ઉપયોગ નથી. એમ તો મન મનથી પકડાઈ ગયું ને, એ તો સહજતા નો જ માર્ગ છે. એકદમ કૃત્રિમતા તો ગઈ, સમ્યક દર્શન થયું ત્યારથી કૃત્રિમતા ગઈ. સંન્યાસ કરવો એટલે ત્યાગ કરવો. સમ્યક દ્રષ્ટિ જીવ જે રીતે નિરાશ્રવ છે તે કહે છે. સંન્યાસન નિજ બુદ્ધિ પૂર્વ મનીષણમ રાગમ સમગ્રમ સ્વયં, જે બુદ્ધિપૂર્વક નો રાગ છે એનો ત્યાગ કરે છે. વારંવાર પોતાની સ્વશક્તિને સ્વસામર્થ્યને સ્પર્શતા સ્પર્શતા એના ઉપર ઘસારો ભીંસ મારીને વારંવાર અબુદ્ધિપૂર્વકના રાગનો પણ સંન્યાસ કરે છે એટલે ત્યાગ કરે છે. મૂળ અમૃતચંદ્રાચાર્યના શબ્દો છે. તો બુદ્ધિપૂર્વક ના રાગ નો અર્થ કર્યો છે કે પોતાના મનનું, બુદ્ધિ એટલે મનનું આલંબન કરીને થાય છે જેટલા મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણામ, તેને બુદ્ધિપૂર્વક નો રાગ કહે છે. તેને છોડતા થકા
મનનું
આવડત. ભાવાર્થ આમ છે કે નાના પ્રકારના કર્મના ઉદયે નાના પ્રકારની સંસાર શરીર ભોગ સામગ્રી હોય છે, એ સામગ્રીને ભોગવતો થકો હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું ઇત્યાદિ રૂપે સમ્યક દ્રષ્ટિ જીવ રંજિત થતો નથી, એને એનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. જાણે છે કે હું શુદ્ધ ચેતના માત્ર શુદ્ધ સ્વરૂપે છું, આ સમસ્ત કર્મની રચના છે એને મારે કઈ લેવા દેવા નથી, ભિન્ન છે. આમ અનુભવતા મનના વ્યાપાર રૂપ રાગ મટે છે. એ મનનો વ્યાપાર બુદ્ધિપૂર્વક નો કીધો. હવે અબુદ્ધિપૂર્વક ની વ્યાખ્યા કરે કે અબુદ્ધિપૂર્વમપી તમ જેતું વારંવાર સ્વશક્તિ સ્પ્રસન્ન, મનના આલંબન વિના. પછી કહેવાની જરૂર નથી પાંચ ઇન્દ્રિયનું કોઈ આલંબન હોય, મનના પણ આલંબન વિના મોહ કર્મના ઉદય રૂપ નિમિત્ત કારણથી. ફક્ત અહીંયા કર્મનો ઉદય છે, અહીંયા જીવની વિભાવિક અવસ્થા છે જીવના પ્રદેશોમાં. તેને પણ જીતવાને માટે, તમપી જેતું એને પણ જીતવાને માટે, અબુદ્ધિપૂર્વકને જીતવાને માટે શું કરે છે કે વારંવાર એટલે અખંડિત ધારા પ્રવાહ રૂપે. જો વારંવારનો અર્થ આ છે, તૂટક તૂટક પણ એની અખંડિત ધારા પ્રવાહ પણ ઉગ્રતાથી આલંબન લે, ધારાવાહી ઉગ્રતાથી આલંબન લે. શુદ્ધ ચેતન વસ્તુને ધારા પ્રવાહ રૂપે અખંડપણે શુદ્ધ ચેતન વસ્તુને સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ તો થકો, એને પણ જીતે છે. અબુદ્ધિપૂર્વક ના રાગ ને પણ જીતે છે.
કર્મના ઉદય
કર્મના ઉદયની સાથે સીધો સંબંધ છે. હા, એટલે એમાં તો શું છે કે જે જ્યાં સુધી અલ્પ પણ જોડાણ છે અબુદ્ધિપૂર્વકનું, ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ થવું નથી એમ છે. જોડાતા નથી એટલે મુખ્યપણે જોડાતા નથી, મુખ્ય અંશે જોડાતા નથી, પણ જરાક પણ અંદર રહી ગયું જોડાણ કેવળ જ્ઞાન અટકે એમ છે. બુદ્ધિપૂર્વક એટલે મારા પરિણામ આવા છે એમ અનુમાન કરીને જાણી શકે તેને બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યક દ્રષ્ટિ જીવ મટાડી શકે છે. અને અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતા પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનો નિમિત્ત પામીને મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ રૂપે પરિણમન થાય છે અસંખ્ય પ્રદેશમાં. આવું પરિણમન જીવની જાણમાં નથી, સ્પષ્ટ કર્યું છે. આવું પરિણમન તે પોતાને જીવની જાણમાં નથી, તેથી જે તે પ્રકારે તો મટાડી શકાતું નથી, એનો વિકલ્પ પણ મટાડવાનો થઈ શકતો નથી. માટે આવા પરિણામને મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે અને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા સહજ મટશે, બીજો કોઈ ઉપાય નથી. એક શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ જ એનો ઉપાય છે અને તેને અનુભવતા સમ્યક દ્રષ્ટિ નિરાશ્રવ થાય છે. આ સર્વધિકારમાં બુદ્ધિપૂર્વક નહીં અબુદ્ધિપૂર્વક, મૂળમાં એ વાત છે ને, એટલે વાત લીધી છે.
દેવાધિદેવ શિવંગર ભગવાનનો